એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારના આજના અંકમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની વાત કરવાના છીએ જેણે હમણાં જ, મતલબ 2024માં, સાહિત્ય જગતમાં ખૂબ ધૂમ મચાવી છે.
હા, કાલિયાની બ્રેડલીની ધ મિનિસ્ટ્રી ઓફ ટાઈમ.
બરાબર, ધ મિનિસ્ટ્રી ઓફ ટાઈમ.
અને ખરેખર એ માત્ર એના વિષય એટલે કે સમયયાત્રાને કારણે નહીં, પણ જે રીતે આ વિષયને એકદમ નવી રીતે રજૂ કર્યો છે એના લીધે વધુ ચર્ચામાં છે. બ્રેડલી, જે બ્રિટિશ કંબોડિયન મૂળના છે, એ પહેલાં એમની ટૂંકી વાર્તાઓ માટે જાણીતા હતા, પણ આ એમની પહેલી નવલકથા ખરેખર કમાલ છે.
ચોક્કસ, અને એની એક ખાસ વાત એ પણ છે ને કે એ કોઈ એક, શું કહેવાય, ચોકઠામાં નથી બંધાતી.
બિલકુલ, એમાં સાયન્સ ફિક્શન છે, થોડો ઇતિહાસ છે, રોમાન્સ પણ છે,
અને પેલી ઓફિસ કોમેડી અને જાસૂસી વાર્તા જેવું પણ છે.
હા હા, એ બધું જ. એટલે જ વિવેચકો પણ એની સરખામણી કાઝુઓ ઇશુગુરુથી લઈને ડગ્લસ એડમ્સ જેવા અલગ અલગ લેખકો સાથે કરે છે.
ઓહ વાહ, એ જ બતાવે છે કે આ કેટલી
સાચી વાત. વખાણ મુખ્યત્વે એના ઓરિજિનલ આઈડિયા, એની બૌદ્ધિક ઊંડાઈ અને પાત્રોની જે ઇમોશનલ જર્ની છે એના માટે થયા છે. સમયયાત્રા જેવી, યુનો, અદ્ભુત વસ્તુને સરકારી બાબુગીરીના દૃષ્ટિકોણથી જોવી એ જ કેટલું અલગ છે.
ચાલો તો આ મિનિસ્ટ્રીની ફાઇલો ખોલીએ. વાર્તા આપણને ક્યાં લઈ જાય છે?
નજીકના ભવિષ્યનું લંડન. ત્યાં એક ગુપ્ત સરકારી ખાતું છે, ધ મિનિસ્ટ્રી ઓફ ટાઈમ.
અચ્છા, ગુપ્ત. અને એમનું કામ શું છે? મતલબ શું કરે છે આ મિનિસ્ટ્રી?
એમનું કામ થોડું અજીબ છે. એ લોકો ઇતિહાસના જુદા જુદા સમયમાંથી લોકોને પકડીને, ના, લાવીને વર્તમાનમાં મૂકે છે, એ પણ એમના નક્કી મૃત્યુની થોડી ક્ષણો પહેલા.
શું વાત કરો છો? શા માટે?
આ લોકોને તેઓ એક્સપેક્ટ કહે છે, એટલે કે પ્રવાસી. દેખીતો હેતુ તો એવો છે કે ઇતિહાસનો અભ્યાસ કરવો, કદાચ કોઈ ગુપ્ત માહિતી મળે. આથી હટી જવાની માણસ પર શું માનસિક અસર થાય છે એ સમજવાનો.
રસપ્રદ, પણ આ બધું આપણને કોણ કહે છે? વાર્તાનું નેરેટર કોણ છે?
વાર્તા કહેનાર એક અનામી યુવતી છે. એ પોતે બ્રિટિશ કંબોડિયન છે અને આ મિનિસ્ટ્રીમાં બ્રિજ તરીકે કામ કરે છે.
બ્રિજ?
હા, બ્રિજ એટલે કે સેતુ. એનું કામ છે આ ભૂતકાળમાંથી આવેલા એક્સપર્ટ્સને આજના લંડનમાં આધુનિક જીવનમાં સેટ થવામાં મદદ કરવી.
અચ્છા,
પણ અહીં એક મજાની વાત એ છે કે એ પોતે પણ પોતાની બેવડી સાંસ્કૃતિક ઓળખને લીધે એક જાતનું વિસ્થાપન અનુભવે છે. જાણે એ પોતે જ બે દુનિયા વચ્ચે અટવાયેલી છે, એટલે એ એક્સપર્ટ્સની સ્થિતિ સમજી શકે છે. એમ
કંઈક અંશે કદાચ એ કારણે જ એ આ કામ માટે યોગ્ય છે.
અને એની મુખ્ય જવાબદારી બને છે કમાન્ડર ગ્રેહામ ગોર.
ગ્રેહામ ગોર, આ નામ સાંભળેલું લાગે છે.
હા, કારણ કે વાસ્તવિક પાત્ર પર આધારિત છે, સર જ્હોન ફ્રેન્કલિનનું, જે 1845નું આર્કટિક અભિયાન હતું જે નિષ્ફળ ગયું.
હા, પહેલું જેમાં બધા ગુમ થઈ ગયા હતા.
બરાબર, એ જ. ગોર એ અભિયાનનો એક ઓફિસર હતો. મિનિસ્ટ્રી એને આર્કટિકના બરફમાંથી એના મૃત્યુની થોડી વાર પહેલાં જ ઉપાડીને 21મી સદીમાં લઈ આવે છે.
બાપરે, અને અહીંથી જ વાર્તાનો મુખ્ય સંઘર્ષ શરૂ થતો હશે.
બિલકુલ, પણ એ માત્ર સમયના અંતરનો સંઘર્ષ નથી.
તો બીજું શું છે?
એક તરફ છે મિનિસ્ટ્રીના કડક નિયમો, અમલદારશાહી, ગુપ્તતા, અને બીજી તરફ છે બે માણસો વચ્ચે, ખબર છે, એક અણધાર્યો સંબંધ બંધાય છે
આ બ્રિજ અને ગોર વચ્ચે.
હા, અને આ સંબંધ નિયમોની વિરુદ્ધ છે, બહુ જ જોખમી. પણ સાથે સાથે આ આખો જે પ્રોજેક્ટ છે એની નૈતિકતા પર જ સવાલ ઊભા થાય છે.
કેવી રીતે?
શું ભૂતકાળના લોકોને એમની મરજી વગર લાવીને એમના પર આવા પ્રયોગો કરવા યોગ્ય છે? એમની સંમતિનું શું? શું વિજ્ઞાનના નામે માનવતા નેવે મૂકી શકાય?
ગંભીર પ્રશ્નો છે.
અને આ બધાની વચ્ચે પેલો મોટો સવાલ, શું પ્રેમ ખરેખર સમય, સંસ્કૃતિ, સત્તા, આ બધી દિવાલોને ઓળંગી શકે છે?
ચાલો આ બે મુખ્ય પાત્રોને થોડા વધુ સમજીએ. આપણી વાર્તાકાર આ બ્રિજ એ શરૂઆતમાં કેવી છે, એનું વ્યક્તિત્વ કેવું છે?
થોડી, શું કહેવાય, નોકરીથી કંટાળેલી, ભાવનાત્મક રીતે થોડી દૂર રહેનારી લાગે, એકલતા અનુભવે છે, પેલી બ્રિટિશ અને કંબોડિયન ઓળખ વચ્ચેની ખેંચતાણ છે. પણ ગોરના સંપર્કમાં આવ્યા પછી એનામાં કંઈક બદલાવ આવે છે, એની અંદરની લાગણીઓ જાગે છે, પેલી બહાર ન હોવાની જે ફિલિંગ છે ને એની, એ ગોરની સ્થિતિ સાથે કનેક્ટ થાય છે. ગોર તો શાબ્દિક રીતે સમયની બહારનો છે અને આ સૈયારું વિસ્થાપન જ એમને નજીક લાવે છે.
અને કમાન્ડર ગોર એક વાસ્તવિક વ્યક્તિ પર આધારિત હોવાથી એનું પાત્ર વધુ મજબૂત બને છે.
હા, એનાથી પાત્રમાં વજન આવે છે. બ્રેડલી એને એકદમ 19મી સદીના સજ્જન તરીકે ચિત્રે છે, પ્રામાણિક, બુદ્ધિશાળી, પોતાના સિદ્ધાંતો માટે મક્કમ.
પણ એ આ નવી દુનિયામાં આવીને ભાંગી પડે છે.
ભાંગી તો નથી પડતો, પણ એના માટે આઘાત બહુ મોટો છે. એણે પોતાના સાથીઓ ગુમાવ્યા, પોતાની દુનિયા ગુમાવી, પોતાનો હેતુ ગુમાવ્યો. આ બધું એનો શોક બહુ ઊંડો છે. એ આ નવી વિચિત્ર દુનિયાને સમજવાની કોશિશ કરે છે. સ્માર્ટફોન, ઇન્ટરનેટ, બદલાયેલા સામાજિક નિયમો, એ બધું એના માટે અજાયબી છે, પણ એ પોતાની ઓળખ જાળવી રાખે છે.
એટલે એ 21મી સદીનો માણસ બનવા નથી માંગતો?
ના, એવું નથી. એ બદલાતો નથી, પણ એડજસ્ટ થાય છે. પોતાની 19મી સદીની જે નૈતિકતા છે, જે મૂલ્યો છે, એને આ નવી દુનિયામાં પણ જીવંત રાખે છે.
સરસ.
અને એ સાબિત કરે છે કે અમુક ગુણો જેમ કે સન્માન, દયા, પ્રેમ, એ સમય પર આધારિત નથી હોતા, અને આપણી વાર્તાકાર સાથેનો સંબંધ એને એક નવો અર્થ, એક નવો આધાર આપે છે.
અને આ બધાની ઉપર પેલી બોસ છે, માર્ગરેટ કેમ્બલ, મેગી. એ કેવી છે
મેગી? હા, એ એટલે સિસ્ટમ, સત્તા, પાવરફુલ છે, બધું ગણી ગણીને કરે છે અને મિશન માટે કંઈ પણ કરવા તૈયાર.
એટલે વિલન જેવી.
શરૂઆતમાં કદાચ ના લાગે, કડક પણ ફેર લાગે, પણ ધીમે ધીમે સમજાય છે કે એના નિર્ણયો નૈતિક રીતે બહુ ગ્રે એરિયામાં છે. એ પેલી ફિલોસોફીમાં માને છે, યુટિલિટેરિયનિઝમ.
એટલે કે મહાન હેતુ માટે થોડું ખરાબ ચાલે.
બરાબર. એવું માનવું કે બહુમતીના ભલા માટે અમુક લોકોનું બલિદાન યોગ્ય છે. અને અહીં બહુમતી એટલે ભવિષ્યની માનવજાત. એના માટે આ એક્સપેક્ટ્સનો ઉપયોગ કરી રહી છે.
આ મુદ્દો તો વાર્તાનો મુખ્ય સંઘર્ષ લાગે છે. બીજા કોઈ મહત્વના પાત્રો છે?
હા, એક છે કેપ્ટન જ્હોન. એ પણ ફ્રેન્કલિન અભિયાનમાંથી બચાવાયેલો બીજો ઓફિસર છે.
અચ્છા.
એ ગોરથી બિલકુલ ઉલટો છે, કડવો, નિરાશ, આ નવા સમય સાથે જરાય તાલમેલ નથી બેસાડી શકતો. એ જાણે મંત્રાલયના પ્રયોગની નિષ્ફળતાનો જીવતો પુરાવો છે. અને પછી છે આર્થર. એ વાર્તાકારનો દોસ્ત અને સહકર્મી છે. એ થોડી હળવાશ લાવે છે, ઓફિસની વાતો, ગપસપ, એનાથી આખી વાત થોડી રિયલ લાગે છે.
બરાબર. તો હવે વાર્તા આગળ કેવી રીતે વધે છે? શરૂઆત તો પેલી વિચિત્ર નોકરીથી થઈ, પછી
વાર્તાકાર અને ગોર સાથે રહેવાનું શરૂ કરે છે. શરૂઆતનો તબક્કો ખરેખર રમૂજી છે. પેલો કલ્ચર ક્લેશ, ગોરને વીજળી, સ્પોટિફાય, સ્ત્રીઓનું બદલાયેલું સ્થાન, બ્રિટિશ સામ્રાજ્યનું પતન, આ બધું કેટલું નવું લાગે છે.
હા, એ કલ્પના કરી શકાય છે.
શરૂ થાય છે, સમજણ વધે છે,
અને પછી આ સંબંધ ગાઢ બને છે, રોમેન્ટિક.
હા, વાર્તાના મધ્ય ભાગમાં એમનો સંબંધ પ્રોફેશનલ મર્યાદા ઓળંગી જાય છે. એ લોકો એકબીજાને પોતાના ડર, પોતાની પીડા વિશે કહે છે. ગોર એના એક્ટ આર્કટિકના ભયાનક અનુભવો વર્ણવે છે. વાર્તાકાર પોતાની ઓળખની મૂંઝવણ અને એકલતા વિશે વાત કરે છે. એમની વચ્ચે એક તીવ્ર પણ અવ્યક્ત પ્રેમ પાંગરે છે, જે મંત્રાલયના નિયમો પ્રમાણે બહુ જોખમી છે.
પણ સાથે સાથે પેલી શંકાઓ પણ વધતી જાય છે ને, બરાબર, મંત્રાલય વિશે.
બિલકુલ. વાર્તાકારને હવે મંત્રાલય પર ભરોસો નથી રહ્યો. બધે દેખરેખ, વાતોમાં ગડબડ, સિનિયર અધિકારીઓની ચિંતા. એને ક્રોનોક્લાઝમ નામના કોઈ ભવિષ્યના ખતરાની વાત ખબર પડે છે.
ક્રોનોક્લાઝમ? એ વળી શું?
એ ચોક્કસ નથી ખબર. મંત્રાલય દાવો કરે છે કે એ આ ખતરાને રોકવા માટે જ આ બધું કરી રહ્યું છે, પણ એ છે શું એ રહસ્ય છે. મેગીનું વર્તન પણ વધુ શંકાસ્પદ બને છે.
અને પછી કંઈક થાય છે.
હા, એક બીજા એક્સપર્ટ પર હુમલો થાય છે, અને ત્યારે વાર્તાકાર ને પાકું થઈ જાય છે કે કંઈક બહુ ખોટું થઈ રહ્યું છે, ખતરો વાસ્તવિક છે.
ઓહ, એટલે હવે ક્લાઇમેક્સ નજીક છે, સત્ય બહાર આવે છે.
હા, ગોર માટેના પ્રેમને કારણે અને પોતાના ડરને લીધે વાર્તાકાર ગુપ્ત રીતે તપાસ શરૂ કરે છે, અને જે સત્ય સામે આવે છે એ ભયાનક છે.
શું?
મંત્રાલયનો હેતુ ઇતિહાસ બચાવવાનો બિલકુલ નથી. એ લોકો તો ભવિષ્યમાં આવનારી ક્લાઇમેટ ચેન્જની મહા આપત્તિ માટે તૈયારી કરી રહ્યા છે.
શું?
ક્લાઇમેટ ચેન્જ, તો આ એક્સપર્ટ્સનું શું?
એમને એમ જ નથી પસંદ કર્યા, દરેકને એટલા માટે ઉઠાવ્યા છે કારણ કે એમણે ભૂતકાળમાં અત્યંત ખરાબ પરિસ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા બતાવી હતી, જેમ કે ગોર આર્કટિકમાં ટક્યો હતો.
એટલે એ લોકો ગિનીપિગ્સ જેવા છે, માનવ પ્રયોગ.
બરાબર, મહેમાન નહીં પ્રયોગના વિષયો. એ લોકો આજના વાતાવરણમાં કેવી રીતે જીવે છે, શું તકલીફ પડે છે, એ બધો ડેટા ભેગો કરીને ભવિષ્યમાં અમુક ખાસ પસંદગીના લોકોને બચાવવાની સ્ટ્રેટેજી બની રહી છે.
આ તો ભયાનક શોષણ છે. તમે કહ્યું એમ, ટેમ્પોરલ કોલોનિયલિઝમ, ભૂતકાળનો સંસાધન તરીકે ઉપયોગ.
ચોક્કસ, અને આ ખુલાસો બધું બદલી નાખે છે. પેલું જે વિરોધી જૂથ હતું જેનાથી વાર્તાકાર ડરતી હતી,
હા,
એ ખરેખર મંત્રાલયના જ સારા લોકો છે જે આ અમાનવીય પ્લાનનો વિરોધ કરી રહ્યા છે.
અચ્છા,
હવે વાર્તાકાર અને ગોર બરાબર વચ્ચે ફસાઈ જાય છે. મેગી સાથે એમનો મુકાબલો થાય છે. મેગી તો પોતાના મહાન હેતુવાળા તર્ક પર અડક છે.
તો અંતે શું થાય છે, શું કરવું પડે છે એમને?
એમણે એક અશક્ય પસંદગી કરવાની આવે છે. મંત્રાલય સાથે જોડાઈ જવું, બળવામાં જોડાવું, કે પછી પોતાનો રસ્તો શોધવો.
અને અંત કેવો છે? હેપી એન્ડિંગ?
હેપી તો નહીં કહી શકાય, પણ મધુર કડવો ઉકેલ છે. એ લોકો મંત્રાલયના પંજામાંથી છટકી જાય છે, પણ એની કિંમત ચૂકવવી પડે છે. એમનું ભવિષ્ય અનિશ્ચિત છે.
એટલે
એમને ખબર છે કે ભવિષ્યમાં આપત્તિ આવવાની છે. ગોર ક્યારે પોતાના ઘરે પોતાના સમયમાં પાછો નહીં જઈ શકે. આ પડછાયો હંમેશા એમની સાથે રહેશે.
તો
હા,
અંત મોટા ફેરફાર પર નથી, પણ એમાં અંગત પ્રેમ અને પસંદગી પર છે.
બરાબર, આટલી મોટી ક્રૂર સિસ્ટમ સામે એમનો પ્રેમ, એમની એકબીજા માટેની પસંદગી, એ જ એમનો વિજય છે. એમણે દુનિયા ભલે ના બદલી હોય, પણ એમણે પોતાના માટે સમય અને અર્થનો એક નાનો ટુકડો બનાવ્યો છે. અંતમાં એક શું કહેવાય, આશાભરી ઉદાસી જેવું છે. એવું લાગે છે કે લેખિકા કહેવા માગે છે કે ગમે તેવી મોટી તાકાતો હોય, છેવટે માનવીય સંબંધો અને પ્રેમ જ સૌથી વધુ શક્તિશાળી છે.
ખરેખર આ નવલકથા ઘણા બધા લેવલ પર વિચારવા મજબૂર કરે છે. તમે કયા મુખ્ય વિષયો કે થીમ્સ જોયા આમાં?
પહેલો અને સૌથી સ્પષ્ટ તો સમય પાર પ્રેમ છે. બે સદીનું અંતર, સંસ્કૃતિ, ટેકનોલોજી, બધું જ અલગ, છતાં પ્રેમ શક્ય બને છે.
એટલે પ્રેમ યુનિવર્સલ છે.
હા, લેખિકા એવું જ સૂચવે છે. સહાનુભૂતિ અને લાગણી કોઈ પણ અવરોધ પાર કરી શકે છે. બીજો વિષય છે વિસ્થાપન અને ઓળખ,
જે બંને મુખ્ય પાત્રો અનુભવે છે.
હા, ગોરનું સમયમાંથી વિસ્થાપન અને વાર્તાકારનું સંસ્કૃતિમાંથી, એમનું આ બહારનું હોવું જ એમને જોડે છે. અને એના પરથી એક સરસ વિચાર પણ આવે છે કે ભૂતકાળ વિદેશી ધરતી નથી, એ શરણાર્થી શિબિર છે.
વાહ, ઊંડો વિચાર છે. ઇતિહાસને પીડાના સ્થળ તરીકે જોવો.
બરાબર. ત્રીજો વિષય છે સત્તા અને પ્રગતિની નૈતિકતા. પેલો સવાલ કે શું ઉમદા હેતુ ખરાબ સાધનોને યોગ્ય ઠેરવી શકે.
મંત્રાલયનું ઉદાહરણ.
હા, એ ઉપયોગિતાવાદ અને સરકારી ગોપનીયતા પર સવાલ ઉઠાવે છે. પ્રગતિની માનવીય કિંમત શું હોવી જોઈએ?
અને ઇતિહાસ અને સ્મૃતિ પણ મહત્વનું છે ને?
ખૂબ જ. ઇતિહાસ અહીં માત્ર તારીખો અને ઘટનાઓ નથી, એ જીવંત છે. એમાં પીડા છે, આઘાત છે. ગોર એનો જીવતો પુરાવો છે. મંત્રાલય ઇતિહાસને ડેટા માને છે, પણ નવલકથા કહે છે કે એની પીડાને સમજવી પડે.
આ બધા વિષયોને બ્રેડલીની લેખન શૈલી કેવી રીતે સપોર્ટ કરે છે?
એમની શૈલી બહુ શું કહેવાય, વાચકને પકડી રાખે એવી છે. એક તો ફર્સ્ટ પર્સન નેરેશન, વાર્તાકારનો અવાજ સ્માર્ટ, રમૂજી, કટાક્ષવાળો, પણ સાથે ખુદ સંવેદનશીલ, એ જ વાર્તાને ચલાવે છે. બીજું પેલું શૈલીઓનું મિશ્રણ, સાઇફાઈ, રોમાન્સ, થ્રિલર, કોમેડી, એનાથી વાર્તા ક્યારેય એકદારી નથી લાગતી.
કોઈ ખાસ ટેકનિક કે સિમ્બોલ જે ધ્યાન ખેંચે?
હા, ઇમેજરી સરસ છે. જેમ કે મંત્રાલયની ઠંડી સ્ટરાઇલ ઓફિસ વિરુદ્ધ ગોર અને વાર્તાકારના ફ્લેટની હૂંફ. પેલી આર્કટિકની ઇમેજ વારંવાર આવે છે. ગોરનો ભૂતકાળ, એની એકલતા, એની તાકાત, બધું એમાં દેખાય.
અને સિમ્બોલ્સ?
ગોરની 19મી સદીની વસ્તુઓ છે. એનો યુનિફોર્મ, પોકેટ વોચ, એ એની ખોવાયેલી દુનિયાના પ્રતીક છે. અને વક્રોક્તિ તો ખરી જ.
પેલી સમયયાત્રા અને કાગળિયાવાળી વાત.
હા, સમયયાત્રા મોટા ભાગે કાગળ પર. એ બતાવે છે કે કેવી રીતે સિસ્ટમ અસાધારણ વસ્તુને પણ સામાન્ય બનાવી દે છે.
આ બધું મળીને વાચક પર કેવી અસર છોડે છે ભાવનાત્મક રીતે?
અસર તો ઊંડી થાય છે, ખાસ કરીને વાર્તાકાર અને ગોરના સંબંધની. વાચક એમના માટે ફીલ કરે છે, એમના ભવિષ્યની ચિંતા કરે છે
અને વિચારવા પર મજબૂર કરે છે.
હા, નૈતિકતા, ઇતિહાસ, પ્રેમ, બલિદાન, ઘણા પ્રશ્નો ઊભા થાય છે અને ઇતિહાસના પાત્રો જીવંત થઈ જાય છે.
તો આ નવલકથાનો સ્થાયી સંદેશ શું કહી શકાય?
મારા મતે એ કટ્ટર સહાનુભૂતિ, રેડિકલ એમ્પથીની વાત કરે છે. મોટી અમાનવીય સિસ્ટમો સામે વ્યક્તિગત જોડાણ અને પ્રેમની પસંદગી કરવી એ જ સૌથી મોટું હિંમતનું કામ છે. પ્રેમ કદાચ બધા તફાવત ભૂસી ન શકે, પણ એ તફાવતો સાથે જીવવાની જગ્યા બનાવી શકે છે.
ખૂબ સરસ. તો આજના આ સંવાદના અંતે આપણે સાથે મળીને શું કહી શકીએ? આ વાર્તા શું શીખવે છે અથવા આજે પણ શા માટે મહત્વની છે?
મને લાગે છે કે એ યાદ અપાવે છે કે ગમે તેટલા મતભેદો કે અંતર હોય, માનવીય કનેક્શનમાં બહુ તાકાત છે અને જટિલ પરિસ્થિતિઓમાં આપણી પોતાની નૈતિક પસંદગી કેટલી અગત્યની છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.